તારીખ 22/6/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 174.
પ્રાપ્ત થાય તો સ્વપદાર્થ ને વિષય નો નિશંક જે તે પ્રકારની પ્રકૃતિનો ઉદય હોય છે તેવા પ્રકારનો દોષ ચૈતન્યનો વિકાર કરવામાં આવે છે અથવા વિભાવ કરવામાં આવે છે. સાદી ભાષામાં એને દોષ કરવામાં આવે છે અને એ દોષમાં આનંદ પ્રકાર છે. તેથી દોષના પ્રકારમાં આનંદ છે. પરંતુ સૌથી મોટો દોષ એ છે કે જેથી સંસારમાં જીવ ભલે અનેક પ્રકારના દોષમાં પ્રવર્તી રહ્યો છે તો પણ જે અહીંયા વાત કરી છે કે જો જીવને વિશે મુક્ષતાની ઉત્પત્તિ હોય તો એને અનંત પ્રકારના દોષમાંથી મુક્ત થવાની અનેક પ્રકારના દોષની ગણતરી કરવી એ અહીંયા વિસ્તાર કરવો નથી, પણ જીવમાં મોક્ષતા ઉત્પન્ન થઈ છે કે જીવમાં મોક્ષતા ઉત્પન્ન નથી થઈ, બસ આટલો વિચાર. આ જેને પોતાના સ્વરૂપ પ્રાપ્તિની અભિલાષા છે અથવા માત્ર મોક્ષ અભિલાષી જો મોક્ષતા ઉત્પન્ન નથી હોત તો એ સૌથી મોટો દોષ છે. બીજા બધા દોષો ન કરાવે છે, સૌથી મોટો દોષ આ પ્રાપ્ત કરવા યોગ્ય જે પૂર્વ ભૂમિકા છે ઉપસ્થિતિ ક્યારે પણ મારું દેખાય 24 કેન્દ્રોનો પ્લાન છે કે પ્રોગ્રામ છે કે પ્રોગ્રામ છે અને આ લાસ્ટની કામમાં 24 કેન્દ્રો ની ઉત્પત્તિ અને નિર્માણ થઈ ચૂક્યા છે. ભગવાન શુદ્ધે સ્વામી માંથી માંગીને ભગવાન મહાવીર સ્વામી પ્રત્યે ના 24 કેન્દ્રો થયા એટલે જૈન ધર્મ એ અન્ય મતથી અન્ય દર્શનથી જુદો પડવા માટે એ દાર્શનિક નામ છે અને એ દાર્શનિક નામ છે એમાં મોક્ષનો માર્ગ કેવી રીતે હોય છે એ વિશે જૈન ધર્મ છે. અન્ય મંદિર અપેક્ષા એ જુદો ધર્મ સંપ્રદાય બુદ્ધિથી આ માર્ગની અંદર સંપ્રદાય બુદ્ધિ એ સંકુચિત માર્ગમાંથી ઉત્પન્ન થતા પરિણામ છે કે જે પરિણામ ને લીધે જેને ભગવંતોએ માર્ગ કર્યો છે એ માર્ગ છૂટી જવાય છે અને એ મત થઈ જાય છે કે જ્યાં સપની ઉત્પત્તિ રહેતી નથી અને જ્યાં સપની ઉત્પત્તિ રહે છે ત્યાં મત
તીર્થંકર જે પ્રવર્ત આવે છે એ એક જ જ્યારે માં
ચાલે છે, બીજા કોઈ મંદિરોમાં નથી, બીજા કોઈ પણ દર્શનોમાં ત્યાં કોઈ સંતો નથી, મહાત્માઓ નથી, ગુરુઓ નથી, કોઈ માનેલા ઈશ્વર નથી, કાંઈ જ નથી. ફક્ત તીર્થંકર દેવ એમના વિજન ભૂમિઓ અને સત્ય દ્રષ્ટિ મહાત્માઓ છે એ ધર્મ ચાલે છે, સંપ્રદાય ચાલે છે, તે ધર્મ ચાલે છે, માર્ગ ચાલે છે અને તે એનાથી એનું શાસ્ત્ર ચાલે છે. અહીંયા તો કોઈ ધર્મમાં હોય છે અને તેથી તે ધર્મ પ્રમાણે પ્રવર્તમાન પ્રાય જે કુળમાં જે ધર્મમતમાં જીવનો જન્મ થયો મનુષ્યનો તે મનુષ્ય પ્રાણી તે પોતાના કુળ ધર્મને અનુસરે છે, આવું ધર્મ જોવામાં આવે છે. એવું થવાનું કારણ પણ એ છે કે જેવી ગતિ એવી મતિ થાય છે, મતિ અનુસાર ગતિ થાય છે, ગતિ અનુસાર મતિ થાય છે. આમ પરસ્પર એકબીજાને લગભગ આશ્રય મળે એવી ગતિ એની પ્રતિ કરી શકે છે. જેમ કે અહીંયા કોઈ ક્રિશ્ચન મનુષ્ય કોઈ ક્રિશ્ચન ધર્મ પાળવા લાગે, મુસલમાન મનુષ્ય કોઈ મુસલમાન ધર્મ પાળવા લાગે, હિન્દુ ધર્મ પાળવે છે હિન્દુ ધર્મ પાળવા લાગે, જૈન ધર્મમાં હરે હરે પોતાના કુલ ધર્મ પાળશે. કેમ કે એવા કર્મને બાંધીને એ પ્રકારના કર્મમાં હૃદયમાં આવેલો જીવ છે, કેટલીક સામાન્ય અને તે પોતાના કુળ ધર્મમાં એને પૂર્વકર્મના પરિણામને બંધનથી એને મહત્વ વર્તે છે કે આ મારો છે, આ અમારો ધર્મ છે, આ બીજા અમારો ધર્મ અમારે પાળવો જોઈએ, અમારો ધર્મ અમારે સાચવવો જોઈએ, બીજાના ધર્મ બીજા જાણે પણ આપણે આપણો ધર્મ બરાબર પાલન કરવો જોઈએ. આવી રીતે કુળ ધર્મનું મહત્વ પૂર્વે કરેલા પરિણામને વર્તમાન ઉદયને લઈને સામાન્ય રીતે બધાને મનુષ્યને પાછે કોઈક જ જેવી ક્રિયા હોય કે મનુષ્ય થયા પછી વિશેષ વિચાર કર્યું, વિવેક કર્યું, સત્ય અસત્યનો તુલના કરી અને સત્ય શું છે અને સત્ય ધર્મ શું છે એ બાજુ કોઈ નથી મળે છે. પ્રાય જીવ કૃત ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે અને તેથી તે ધર્મ પ્રમાણે પ્રવર્તન કરે છે એમ માને છે, પણ પોતાના ધર્મમાં પ્રવર્તે છે માટે તે ધર્મનું મોક્ષું છે. આપણે આપણા ધર્મમાં પ્રવર્તીએ છીએ માટે આપણે આપણા ધર્મના મોક્ષું છીએ, બીજા બીજાના ધર્મમાં પ્રવર્તે છે માટે તે તેના મોક્ષું છે એવું નામ કઈ મોક્ષતા નથી. આપણે ત્યાં જે પરિવાર છે મોક્ષ પરિવાર કહીએ છીએ, તો જે સંપ્રદાયમાં આવે છે ને એ સંપ્રદાય અનુસાર પ્રવર્તે છે માટે સત્સંગ પણ થયું કે ધર્મ પ્રમાણે ધર્મ પ્રવૃત્તિ કરવી એ કોઈ મોક્ષકારણ કહેવી એ વિશે સત્સંગ સર્વ પ્રકારની મહાશક્તિ થી પૂજાય એ મોક્ષને વિશે નિયત કરો એક રીતિની અંદર મુમુક્ષતાની પરિભાષા કરે છે પરિભાષા એટલે જાય કે મુમુક્ષતા કોને કહેવી નમસ્કાર મુમુક્ષતા કહેવી શ્રી કૃષ્ણ શરણ મમ કરે એટલે મુમુક્ષતા કહેવી કોને મુમુક્ષતા કહે છે અજાનંદે શુદ્ધ સ્વરૂપે કહે એટલે મુમુક્ષતા કહેવી પરિસ્થિતિ એટલે તમામ સંસારી જીવોની નાળ જ્ઞાની પુરુષના આત્મા છે એમ કહે છે કે સંસારમાં જીવને મહાશક્તિના પરિણામ થાય છે એ મહાશક્તિના પરિણામમાં જીવ નવા એવા સ્તરો બાંધે છે કે જેનો ઉદય આવતા ફરીને તેને મહાશક્તિના પરિણામ થયા કરે આમ કર્મના ઉદયમાં નવા કર્મનું બંધન જૂના કર્મના ઉદયમાં નવા કર્મનું બંધન અને પછી એ જ કર્મનો ઉદય આવતા ફરીને બીજા નવા કર્મનું બંધન એમ સંસાર કાર્યરત કરે છે એ સંસારમાંથી છૂટતા એ જીવ છે કે જે જીવને મહાશક્તિના પરિણામ થવા આવે પરિણામ થાય છે ત્યારે જીવને મૂંઝવણ થવાને બદલે સારું લાગે છે સારું લાગે છે એટલે એમાં મીઠાશ આવે છે એમાં રસ આવે છે અને તીવ્ર રહેશે આપણે સાદી ભાષામાં લાગી લઈએ છીએ કુટુંબ પ્રત્યે તો લાગણી હોય જ નહીં પોતાના પરિવાર પ્રત્યે તો માણસને લાગણી હોવી બહુ સ્વાભાવિક છે કાકા પ્રત્યે થોડી લાગણી થાય છે એ લાગણી કહો પ્રેમ કહો રાગ કહો કે વ્યામો મારા છે એવો વ્યામો કોઈ આત્માનો આત્માનો હોઈ શકતો નથી કે કોઈ શકતો એ વસ્તુ સ્થિતિ છે પણ છતાં પણ એ પોતાના પ્રયાસ છે એવું એ મર્યાદિત બાળ માટે પરિણામ આવે છે એમાં જાણે જીવ કેટલા કેટલા હવે એવા મોટા પરિણામ થતા સારું લાગે અને રસ આવે એમ થાય ત્યાં સુધી તો મુખ્યતાય નથી એમ સ્પષ્ટ રૂપાણો દેવનો માન્ય છે આ એક રૂપાણો દેવના અનુસરણ પોતાના પરિણામ અવલોકન કરી માપી લેવા દીધો વિષય છે નિકટ પ્રત્યે મૂકવા દીધો વિષય છે કે આ જીવને મોહ કેવો લાગે છે, કેવો રસ વાળો લાગે છે, કેવો રુચિ વાળો ભાવ લાગે છે, કેવો સારું લાગે છે, કે જેથી કૃપાળુ દેવની ગણતરીમાં મોક્ષ કરીને એને વાત લાગે છે. આમાંથી નીકળે છૂટકો છે, નહીતર જે દુઃખ નું વર્ણન કરી શકાય નહીં, સાંભળી શકાય નહીં, જોઈ શકાય નહીં, એવા દુઃખ નો અનુભવ કરવો. એટલે મોક્ષતામાં આવવા માટે આ પહેલામાં પહેલી વાત છે કે મોહના પરિણામ વખતે સારું લાગવાને બદલે મૂંઝવણ થાય છે. મૂંઝવણ થાય તો માર્ગ શોધે, મૂંઝવણ ન થાય તો જીવ માર્ગ શોધે. પેન્શન આવે એટલે હું મરી જાય અને હું મરી જાય અને જેને રીતે કામ કરતી મરી જાય એ તો કઈ વસ્તુ કરે છે ઊંડો રસ્તો તો ચાલો જેને રીતે રીતે સુધી જાય બહુ જેને રીતે લેવાથી શું થાય એ અમેરિકા જે લોકો હિપ્પી થઈને આવ્યા પાસે પરિણામ દુખી દુખી થઈ ગયા છે. એ રીતે દુખી થાય છે, એ રીતે દુખી થયા રહેવાનું નથી. પરિણામ ન જોઈએ એ પરિણામ ઘટાડવા માટે
બુદ્ધિશાળી જીવ બુદ્ધિથી એની પહોંચ
ભાવ પહોંચે અને બુદ્ધિ ઓછી હોય તો આમાં ન પહોંચાય એવું અનુષય નથી. આ યોગ્યતા વિષય છે, પાપતાનો વિષય છે. પાપતા માટે કૃપાળ દેવે સર્વ પ્રકારે આ પ્રકારના બીજા પ્રકારના પાછો વિકાસ લાગે, રસ લાગે એમ પણ વાત નથી. કોઈ પણ પ્રકારના મહાશક્તિના પરિણામમાં અંદરથી નિર્ણ થાય, આ મને નુકસાન થઈ રહ્યું છે, મારી આત્મશાંતિનું ભંગ થાય એવા આ પરિણામ છે, મારે શાંતિ જોઈએ છે, આત્મશાંતિ સિવાય મારે કાંઈ ન થાય, આવી જીવની પરિસ્થિતિમાં એને મહાશક્તિના પરિણામ થાય તો અનુભવ થાય. નહીતર જે સંસારમાં બધાને અવસ્થા હોય છે એ પ્રકારના રસ પ્રકારના એવા નથી, અને એ રસમાંને રસમાં સંસારના ચક્રમાંથી છૂટવાની ખૂબ પરિસ્થિતિ ઊભી થાય. આપણે પોતાના પરિણામને અવલોકન કરતા માપી શકે, સમજી શકે એવું લક્ષણ છે. વિચારથી સમજવાને બદલે પોતાના ચાલતા અનુભવથી સમજે તો એ સમજવું એ માત્ર તર્ક અને વિચારથી સમજવા કરતાં સારી સમજ રહે છે કે તેમાંથી કંઈક મારામાં અધિકારી પણ છે એને માર્ગમાં એ વાત નક્કી કરી સમજવી, પોતાનો અધિકાર ન હોય અને ગ્રહણ કરવા જાય સમ્યક દર્શન ને માટે પ્રયત્ન કરવો, સ્વાનુભવ ને માટે પ્રયત્ન કરવો, નિર્ગ્રંથ દશા ને માટે પ્રયત્ન કરવો એવી કોઈ વાત નહીં કરવાને બદલે મોક્ષને વિશે પ્રયત્ન કરવો એવું જે હેતુ છે તેની પાછળ પણ એક રહસ્ય છે, તેની પાછળ પણ એક વ્યવસ્થિત સમજાય છે. સમજાવવાની માગની જરૂર છે કે કૃપાળુ દેવ જે કાંઈ લખે છે એમાં એમનો ઉપયોગ એક વાત કહેતા હજારો શાસ્ત્રોમાં પરિવર્તન એમના પત્રમાંથી બાર પગના સારભૂત અખંડ મોક્ષ માર્ગભૂત તત્વ મળે છે તેનું કારણ એ છે કે એમની પોતાની પરિસ્થિતિ એવી હતી કે એક વાત કરતા હજારો શાસ્ત્રોમાં અને એ બધાની સંધિ મારીને પછી વચન કરવા હતા. તો અહીંયા એમ કહ્યું કે મોક્ષનું જે મોક્ષની વિષય
તો એને મોક્ષનું કહીએ. મોક્ષની વિષય યજ્ઞ કરનાર તો ઘણા હોય છે, પણ મહાશક્તિમાં ગુંજાયા વિના આસ્તિક્ય દર્શનો મોક્ષને સર્વ દર્શનો મોક્ષ માને છે, સ્વીકારે છે. મોક્ષના વિશે દરેકની કલ્પના જુદી જુદી છે, પણ અહીંયા તો મોક્ષ કહેવાની જે શુદ્ધતા એવું જ મોક્ષની પરિભાષા છે. પોતાની પરિપૂર્ણ શુદ્ધિને મોક્ષ કહે છે, સંપૂર્ણ શુદ્ધ દશાને મોક્ષ કહે છે, સંપૂર્ણ નિર્દોષ પવિત્ર દશાને મોક્ષ કહે છે. દોષના કલંકનો એક પણ જીવની અવસ્થામાં ન ઉત્પન્ન થાય ત્યારે એને મોક્ષ સ્થાપવામાં આવે છે. તો અહીંયા એવા મોક્ષને માટે યત્ન કરનારને મોક્ષ કહે છે. તો કે સંસ્કૃત ભાષાની વ્યુત્પત્તિ અનુસાર એનો અર્થ પણ એમ જ થાય છે. મોક્ષને માટે ઈચ્છુક છે એને મોક્ષો કહેવામાં આવે છે. સંસારથી જેને છૂટવું છે, મુક્ત થવું છે, સર્વ દોષોથી જેને અને જન્મ મરણથી જેને મુક્ત થવું છે એને મોક્ષ કહેવામાં આવે છે. અને નાસ્તિક પરિભાષા છે અસ્તિત્વ પવિત્ર દશા, પરિપૂર્ણ પવિત્ર દશા એને મોક્ષ કહે છે. અને તે બીજી કોઈ નિર્ગ્રહ દશા જેવી સ્થિતિના પ્રયત્નોની વાત નથી. નહીતર મુમુક્ષ જીવ પ્રથમ મુમુક્ષતાથી આગળ વધીને સમ્યક દર્શન સુધી જ્ઞાનમાં આવે છે. તો એના માટે પ્રયત્ન કરો, પહેલા પગથિયાનો પ્રયત્ન કરો, એમ નહીં કહેવાને બદલે છેલ્લા પગથિયાનો પ્રયત્ન કરો એમ શા માટે કહે છે. એમાં વિચારવાની જોઈએ છે, સારી રીતે વિચારવાની જોઈએ છે. એમાં એવો સંકેત રહેલો છે, મનુષ્ય એને કહીએ કે જે મહાશક્તિથી ઊંડાઈને તો એમાં એ વાત કહેલી છે કે ખરેખર મોક્ષની શરૂઆત જે પરિપૂર્ણ શુદ્ધિનું ધ્યેય, પરિપૂર્ણ શુદ્ધિનો આદર્શ, પરિપૂર્ણ શુદ્ધિનો ગોળ ગોળ એટલે આ મારું ધ્યેય છે, મારા જીવનનું ધ્યેય આ છે, એવું જે બાંધે છે, નિશ્ચય કરીને બાંધે છે, નિર્ણય કરીને બાંધે છે, અલ્પ શુદ્ધિ કે અધૂરી શુદ્ધિ એવું જે બાંધનારને ગુણભાવ આ ધાર્મિક સાહિત્ય બાંધનાર કોઈ કરે નહીં. કેટલા બાકી બધી છૂટ છે, એ તો બીજા સંસારી જેને પ્રવર્તતા જોવામાં આવે છે. અને કુટુંબ પરિવાર હોય, કુટુંબ વેપાર હોય, રાજકાર વાળા હોય, ચાંડાવા
તથા પ્રકારે જે પ્રયત્ન કરે છે તેને માર્ગે સત્તરમા વર્ષ પહેલા કૃપાળ દિન ના શિબિરમાં ફૂલ આવે છે દસ કરોડ
પરાચિત સ્વરૂપના રક્ષક પરાચિતા સ્વરૂપના ગ્રાહક પરાચિતા પરાશક સત્તામાં જે શબ્દ સામાન્ય છે ત્વરા શીઘ્રપણે કે મુમુક્ષુતામાં એ ત્વરા ઉત્પન્ન થાય છે. મુમુક્ષુતામાં એ ત્વરા ત્યારે જ ઉત્પન્ન થાય છે કે જ્યારે જીવને પરિપૂર્ણ સિદ્ધિનું મોક્ષ ત્યારે જ્યારે યથાર્થ મુમુક્ષુતા આવે છે કે આવી છે એમ સત્પુરુષો સ્વીકારે છે. નહીતર યથાર્થ મુમુક્ષુતા નથી પણ નામ માત્ર મુમુક્ષુતા છે.
સુખ